तो समस्त वैष्णव भक्तों नु आ भागवत कथा नी अंदर हार्दिक स्वागत छे। लगभग 5 दिवस थी भगवान नी कथा नु श्रवण आपणे करी रह्या छीए। અને જેમ જેમ આપણે ભગવાનની કથા શ્રવણ કરશું તેમ તેમ આપણા હૃદયની અંદર વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા જયંતે ચાસ્ય કર્માણિ કૃષ્ણ એવાત્મ ઈશ્વરે। જેમ જેમ આપણે ભગવાનની કથાને પોતાના હૃદયમાં ઉતારવાનો પ્રયાસ કરશું તેમ તેમ આપણા હૃદયની અંદર જે અંધકાર ભર્યો છે, જે અજ્ઞાન ભર્યું છે, વિદ્યતે હૃદય ગ્રંથિ, એ ભગવાન એનું છેદન કરે છે અને આપણા હૃદયની અંદર જ્ઞાન અને ભક્તિનો પ્રકાશ કરે છે। તો માતા દેહૂતિ બિંદુ સરોવરમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે પોતાના પુત્ર ભગવાન કપિલને પ્રશ્ન પૂછે છે। બહુ સુંદર સ્થાન છે, આજે અમે જઈને આવ્યા ત્યાં આગળ બિંદુ સરોવરમાં સાધુ સંતો આવ્યા હતા ભાવનગરથી, તો એમને દર્શન કરાવવા લઈ જવાનો મોકો મળ્યો। જ્યારે જ્યારે કોઈ પણ ભક્તો આવે મંદિરે તો એમને દર્શન કરવા લઈ જઈએ, તો વટેશ્વર મહાદેવ અને બિંદુ સરોવર મુક્તિધામ જે છે એ જગ્યાએ દર્શન કરવા ગયા। એનાથી શરીર પવિત્ર થાય છે। આ શરીરને જ્યારે શરીર કાંઈ કામનું નથી, આ શરીર આખું જીવન ખોટી ખોટી જગ્યાએ ફરે છે, જે જગ્યાએ ફરે છે ને એ જગ્યાએ કર્મનું બંધન લાગે છે। પણ આ દેહ પંચ મહાભૂતનો દેહ જ્યારે ભગવાનના ધામમાં વિચરણ કરે છે, ફરે છે, તો આ દેહ છે ને દેહ એ દિવ્ય બને છે। એટલા માટે સાધુ સંતો વ્રજ વૃંદાવન ધામ છોડીને એક ઘડી માટે બહાર નથી જતા। આજે પણ એવા ભક્તો છે કે ગોકુળ મથુરા વૃંદાવન આ યુપીમાં આવ્યું છે અને ત્યાં આગળ એટલી ગરમી અતિશય પડે છે ને તોય લોકો રહે છે, કોઈ માણસ રહી ન શકે। ભગવાનનું ધામ એવું છે ને કે ભગવાને ત્યાં આગળ એટલી ગરમી મૂકી છે ઉનાળામાં કે કોઈ ન રહી શકે, એટલી ગરમી 50 ડિગ્રી 60 ડિગ્રી અને આપણે વધી વધી 35 થી 38 ડિગ્રી અહીંયા। આવી પરિસ્થિતિમાં પણ ભક્તો ત્યાં આગળ રહે છે અને શિયાળો જ્યારે આવે તો શિયાળામાં કેટલાય લોકો મરી જાય છે, એટલી બધી ઠંડી, અને ઠંડી પડે એટલે શરીર કળવા માંડે, દુખવા માંડે, પણ તોય ભગવાનના શુદ્ધ ભક્તો એ વ્રજ વૃંદાવન ધામ છોડીને એક ઘડી માટે જતા નથી। આજે એવા ફોરેનર જે રશિયા, જાપાન, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મોટા મોટા કન્ટ્રીના મોટા મોટા એકદમ મોટા મોટા બિઝનેસમેનો છે, પણ આવા વ્હાઈટ કપડા, ધોતી જબ્બો અને માથે મુંડન એટલે શેવિંગ, જરાય બાલ નહીં, મૂછ નહીં, કોઈ વસ્તુ નહીં, અને ભગવાનની ભક્તિમાં લીન છે। મોટા મોટા સીએ કરેલા, ગ્રેજ્યુએટ કરેલા એક વ્યક્તિને મેં જોયો અને એમનું મેં ઇન્ટ્રોડક્શન લીધું કે તમારો બાયોડેટા શું છે, તમારા જીવનમાં તમે શું શું કાર્ય કર્યા। એ વ્યક્તિ લાલ કપડા એટલે ભગવા કપડા એને પહેરેલા હતા અને બોમ્બેમાં હું મંદિરે જ્યારે ગયો એ લાલ કપડા પહેરેલો હતો ભાઈ। મેં કહ્યું તમારા જીવનમાં તમે શું શું કાર્ય કર્યા, એટલે એ વ્યક્તિએ કીધું કે અત્યારે તો હું લાલ કપડા પહેરેલો છું, બ્રહ્મચારી છું, પણ મારા જીવનમાં હું અમેરિકાની નાસા કંપનીમાં જોબ કરતો હતો, અમેરિકાની ટોપ ક્લાસની કંપની છે અમેરિકાની, અને એમાં મારો મહિનાનો 2 કરોડ રૂપિયા પગાર હતો. પણ એ છોડીને આજે હું ભગવાનની સેવામાં લાગી ગયો. હવે 2 મિનિટ માટે તમે વિચાર કરી શકો છો કે જેણે જીવનમાં 2 કરોડ રૂપિયા જે દર મહિને આવતા હોય એને એનો છોડી દીધા, અને સંસારમાં પણ સુંદર પત્ની મળે, પરિવાર બધું મળે, એને છોડી દીધો, તો એને એવી કઈ વસ્તુ એને મળી હશે કે એને સંસારની બધી વસ્તુ છોડી દીધી? કઈક તો હશે ને, ભક્તિમાં એને કઈક મળ્યું હશે. ત્યારે ને એ વ્યક્તિ કરોડો રૂપિયાની મિલકત છોડવા તૈયાર છે, સુંદર પત્નીને છોડવા તૈયાર છે. હાલાકી એના લગ્ન નહોતા ત્યાં, પણ એટલો મોટો વ્યક્તિ હોય જે અમેરિકાની ટોપ ક્લાસની કંપની છે, સાયન્ટિસ્ટોની, નાસા કંપની, જે લોકો ભણેલા ગણેલા હોય એ લોકોને ખબર હોય કે નાસા કંપની છે ને આખા વર્લ્ડમાં 1 નંબરની છે આખી દુનિયામાં. અને નાસા કંપનીમાં એનો 2 કરોડ રૂપિયા હર મહિને પગાર હતો મહિનાનો, એટલે 1 વર્ષનો 25 કરોડ રૂપિયા કમાય. તો એને ઠોકરાવી દીધા. વર્ષના 25 કરોડ રૂપિયા જે કમાતો હોય તો એને ઠોકર મારી અને લાલ કપડા પહેરી અને ભગવાનની સેવામાં લાગી ગયો. અત્યારે જેમ મારુતિ કંપની છે, ફોર વ્હીલ મારુતિ કંપની છે, એવી એક ફોર્ડ કંપની છે, ફોર્ડ જેમ મારુતિ છે, અલગ અલગ કંપનીઓ છે, એવી રીતે ફોર્ડ કંપનીની એનો જે માલિક જે છે ને, ફોર્ડ કંપનીનો દુનિયામાં 1 નંબરનો માલિક છે. આખી દુનિયામાં સૌથી વધારે પૈસો હોય તો ફોર્ડ કંપની વાળા પાસે છે, કે આખા વર્લ્ડમાં સૌથી વધારે એની કાર વેચાય છે, ફોર વ્હીલ ગાડી. અને એનો કંપનીનો જે માલિક છે એ આ સંસ્થાની અંદર ભક્તિ કરે છે રાધા કૃષ્ણ, ફોરેનર છે, યુએસએ નો છે. અને એનો દીકરો, એ પોતે અમરીશ ફોર્ડ છે અને એનો દીકરો હેનરી ફોર્ડ, આ બંને પિતા અને દીકરો આ બંને સંસારના કાર્ય કરે છે અને સાથે સાથે ભગવાનની ભક્તિ કરે છે. એમને પણ જેમ મેં દીક્ષા લીધી છે એવી રીતે દીક્ષા લીધી, ગુરુબોધ લીધી, ગુરુબોધ લઈને આજે ભગવાનની સેવામાં લાગી ગયા છે. તો માણસ આટલો સંસારનો વૈભવ સુખ બધું મળ્યું હોય અને એને છોડીને ભગવાનની ભક્તિમાં જતો રહે તો એને કંઈક દિવ્ય રસ મળતો હોય તો જાય ને, એમનેમ તો કોઈ ન જાય. અને આની પાછળ એક જ વ્યક્તિનો હાથ છે. આજે અમારા જેવા જવાન જવાન છોકરાઓ છે ને સંપૂર્ણ દુનિયામાં ભક્તિનો પ્રચાર કરે છે. મારામાં તો કોઈ જ્ઞાન નથી, પણ મારા કરતા લોકો બીએ કરેલા, ગ્રેજ્યુએટ કરેલા, સીએ કરેલા, મોટા મોટા બેરિસ્ટરો છે, પણ તોય લોકો છે ને બધું છોડીને ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે. મોટા મોટા બિઝનેસમેનો છે જે મહિનાના 1 કરોડ 2 કરોડ 50 લાખ એવા એવા રૂપિયા કમાય છે, પણ તોય પોતાના ઘર સંસારમાં રહે છે, પત્ની પરિવાર સમાજ સાથે, અને ભક્તિ કરી અને લોકોને સારા માર્ગે લગાડે છે. આ વસ્તુ તો તમે 1-2 મહિનાથી જાણતા હશો, પણ આ વસ્તુને હું 15 વર્ષથી અનુભવ કરું છું. અત્યારે જે પાલનપુરનું જે બી મંદિર ચાલે છે, અહીંયાથી આ બનાસકાંઠામાંથી કોઈ ડોનેશન કે દાન નથી આવતું, એ બધું દાન મને કાઠિયાવાડીઓ આપે છે, બધા હીરાવાળા. જે વસ્તુ જોવે ખાલી મારો જે એકાઉન્ટ નંબર છે ને બેંકમાં એકાઉન્ટ નંબર, એ લોકોને ક્યાંથી મળી જાય છે, હામેથી પૈસા નાખે છે કે તમે આવા ધર્મના કાર્યમાં નાના નાના બાળકોને ભણાવો છો, દર અઠવાડિયામાં 4 પ્રોગ્રામ કરો છો, એમાં પ્રસાદનું આયોજન કરો, બધી જગ્યાએ કથાઓ કરો છો, તો કેવી રીતે મેન્ટેનન્સ ચાલતું હોય? તો પૂછ્યા વગર એની અંદર નાખે છે. એનું કારણ શું છે? કારણ કે લોકોને ખબર છે કે મારું ધન છે ને સારી જગ્યાએ જાય છે. તો આજે લોકો લાખો કરોડો આ સંસ્થાની અંદર ભક્તિ કરે છે અને ભગવાનની ભક્તિ કરીને ભવસાગરને પાર થઈ જાય છે. આખી દુનિયામાં કે જે 50 વર્ષની અંદર લાખો કરોડો લોકો આજે ભક્તિ કરે છે, અને એની પાછળ માત્ર એક સાધુ સંતનો, એક જ સાધુ સંતનો હાથ છે, અને એ છે એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદ, એમનું નામ છે. 1965માં એમણે આ સંસ્થાની સ્થાપના કરી. એમના જે ગુરુ મહારાજ એમની બાજુમાં છે, ભક્તિ સિદ્ધાંત મહારાજ. 1922 ની ઘટના છે કે 1922 માં પહેલી વાર કલકત્તામાં મળેલા એમનું નામ શિલ પ્રભુપાદ, એસી ભક્તિવેદાન પ્રભુપાદ છે. આજે પહેલો ફોટો છે. અને એમણે આખી દુનિયામાં ભક્તિનો ડંકો વગાડી દીધો. આજે ભારતમાંથી અમેરિકામાં લોકો કેટલાય સાધુ જતા રહ્યા, પણ ભારતના વાસીઓને તમે ભક્ત બનાવ્યા છે, કે કોઈ ભારતમાં રહેવા વાળો હશે ને હિન્દુ એને ભગત બનાવ્યા છે. પણ શિલ પ્રભુપાદજીએ બધાને ભક્ત બનાવી દીધા. કાળા, ધોળા, નીલા, પીળા, અમેરિકાનો હોય, લંડન, જાપાન, ચાહે ક્રિશ્ચન હોય, મુસલમાન હોય, કોઈ પણ હોય, આજે કૃષ્ણ ભક્તિમાં બધાને નચાવી દીધા. આ ભક્તિમાં આટલી શુદ્ધતા છે, પવિત્રતા છે. બાકી એક વ્યક્તિને તમારે ભક્તિમાં લગાડવો એટલે લોઢાના ચણા કહેવાય. આપણા ભારતમાં સંસ્કૃતિ છે, ધર્મ છે, બધા તીર્થો છે, ભગવાનના અવતાર થઈ ગયા, તોય ભગવાનની ભક્તિમાં લાગવું એટલે ઘણું અઘરું છે. અને જે લોકોને ખબર નથી, બહાર દેશના ફોરેનરોને, કે કૃષ્ણ કોણ છે અને રામ કોણ છે, પણ એવા લોકોને એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીએ ભક્તિના નશામાં ઝુમાવી દીધા. અને એ તમારે જોવું હોય ને તો ચલો મારી સાથે વૃંદાવનમાં. આજે સવારમાં 2 વાગે પરોડિયામાં ઉભા ઉભા ભગવાનના દર્શનની રાહ જોવે છે લોકો. રોજ સવારે ઉઠીને કે મને મંગળા આરતીમાં ભગવાનના દર્શન થશે. જે લોકો 7 સમુદ્ર પાર અમેરિકા, લંડન, જાપાન બધું છોડીને વૃંદાવનમાં નાનકડું ઘર લઈને રહે છે, બોલો, કોઈ કામ ધંધો નથી કરતા, માત્ર ભગવાનનું ભજન કરે છે, જે પ્રોપર્ટી છે એને સાચવીને રાખે છે અને ભક્તિ કરે છે, બોલો. આપણને એમ લાગે કે આપણે છે ને એ લોકો 7 સમુદ્ર પાર બધું છોડી અને આપણા દેશમાં ભારતમાં આવી અને વૃંદાવન, ગોકુળ, મથુરામાં રહે છે. પણ આપણું કેટલું દુર્ભાગ્ય કે આપણે ખાલી 1500 કિલોમીટર દૂર છે. મથુરા તો વધારે કઈ દૂર નથી. મથુરા તો અત્યારે તમે 8 વાગે બેસો એટલે સવારે 7 વાગે મથુરામાં. 12 કલાકનો રસ્તો છે. પણ તોય હજી એટલું આપણું એટલું દુર્ભાગ્ય કહેવાય કે હજી સુધી એ સ્થાન જોયું નથી કે જ્યાં આગળ ત્રિભુવનના સ્વામી, અખિલ બ્રહ્માંડના ઈશ્વર, જે બધાના હૃદયમાં જે પ્રેમ આપે છે, જે બધાના હૃદયના શ્વાસ ચલાવે છે, એ પરમાત્મા મથુરામાં પ્રગટ થયા હતા, વૃંદાવનમાં, દ્વાપર યુગમાં. જે લોકોને ખબર જ નથી, એટલે શિલ પ્રભુપાદજીનો મંત્ર છે, એમને જ્યારે પગે લાગે ને તો બધા કહે છે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણે. નિર્વિશેષનો અર્થ છે કે જે ભગવાનને કોઈ માનનારા નથી, નિર્વિશેષ શૂન્યવાદી, જે શૂન્યવાદી છે. પાશ્ચાત્ય દેશ એટલે કે 7 સમુદ્ર પારના જે લોકો યવન અને મ્લેચ, ગાયનું માંસ ખાવા વાળા હોય એવા લોકોને ભક્તિના માર્ગે લગાવી દીધા. જે ગાયનું માંસ ખાવા વાળો હોય એને જનોઈ એટલે બ્રાહ્મણ બનાવી દીધા અને સંન્યાસી બનાવી દીધા. કેટલી ભક્તિમાં તાકાત હશે. તો ભક્તિ તત્વ કળિયુગની અંદર સર્વશ્રેષ્ઠ અને બહુ ઊંચો છે. માતા દેહૂતિ ભગવાન કપિલને જ્યારે કીધું કે આ સંસારની આસક્તિ, સંસારનો મોહ મને દિવસે ને દિવસે બાળી રહ્યો છે, તો આમાંથી નીકળવાનો કોઈ રસ્તો હોય તો તમે મને બતાવો, ત્યારે ભગવાન ઉપદેશ આપે છે. મૈત્રી મુનિ કહે છે ઇતિ સ્વમાતુર નિર્વધ્યમીપ્સિતમ નિશમ્ય પુંસા અપવર્ગ વર્ધનમ ધિયા અભિનંધ્યાત્મનામ સતામ ગતિ બભાષ ઇતિ સ્મિત શોભિતાનન. આ સંસ્કૃતમાં છે. જ્યારે માતા દેહૂતિની બધી વાત સાંભળી ત્યારે ભગવાન કપિલ સંપૂર્ણ વ્યાખ્યા કરે છે કે આ સંસારમાં જીવાત્માનો જન્મ તો થયો છે, પણ જન્મ થાય એને પહેલા એને ઘણું કર્જ ચૂકવવું પડે છે. કર્જ ખબર પડે ને, કર્જ, ઉધાર. જીવાત્માનો જન્મ તો થાય છે પણ એને કર્જ ચૂકવવું પડે છે. અને આ તત્વને તમારે જાણવું પડશે કે જીવાત્માનો જન્મ કેવી રીતે થાય છે. એ ભગવાન માતાને પોતાની માતાને ઉપદેશ આપે છે કે આ જગતની અંદર મનુષ્યનો અવતાર તો બધાને મળે છે, પણ જેને ભારતમાં મળ્યો છે ને એ તો બહુ ભાગ્યશાળી છે. જન્મ તો બધાને મળે છે, પણ ભારતમાં જેને જન્મ મળ્યો છે ને એ માતા એ તો બહુ સૌભાગ્યશાળી છે. અને મનુષ્યનો દેહ જેને મળ્યો છે એ તો અતિ સૌભાગ્યશાળી છે, કારણ કે મનુષ્ય યોનિમાં પણ દરેકને ભક્તિ નથી મળતી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદંતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુ દુર્લભ. ભગવાન કહે છે કે કરોડો કરોડો જન્મો સુધી જીવ ભટક્યા જ કરે છે. બહુનામ જન્મનામ અંતે સંસ્કૃતમાં છે એટલે કરોડો કરોડો જન્મો સુધી ગોળ 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 ચક્કર કાપ્યા જ કરે છે 84 ના ચક્કરમાં. જ્ઞાનવાન મામ પ્રપદંતે, અને એમાંથી ક્યારેક ક્યારેક શું થાય છે એ મારા વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનવાન મામ પ્રપદંતે, અને આવી રીતે દિવસે દિવસે જ્ઞાન પ્રાપ્ત કરે એટલે વાસુદેવ સર્વમ ઇતિ, અને પછી એના જીવનમાં એને એક નિષ્કર્ષ નીકાળે, ડિસિઝન નીકાળે કે વાસુદેવ સર્વમિતિ, આ જગતમાં જો ભક્તિ કરવા લાયક હોય ને તો એ ભગવાન છે, બીજું જગતમાં કોઈ નથી. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુ દુર્લભ, ઈ મહાત્મા એ અર્જુન મને બહુ પ્રિય છે. તો ભારતમાં જેને જન્મ લીધો છે અને એમાંય પાછા અલગ અલગ કુળ અને પરિવાર છે, એવા લોકો આદિવાસી લોકો છે જેને ખબર જ નથી કે સમાજ શું છે અને પરિવાર શું છે. આપણે અહીંયાથી બાળારામ બાજુ જઈએ ક્યાંક તો આદિવાસી લોકો રહે છે, એને ખબર જ નથી કે મને મનુષ્યનો દેહ શા માટે આપ્યો છે. બોલો, હું 2 વર્ષ પહેલા તો મુંબઈ રહેતો અને મુંબઈથી વાપી વલસાડમાં જંગલમાં જતો પ્રચાર કરવા, જંગલોમાં તો જંગલોમાં પ્રચાર કરવા ગયો તો બધા આદિવાસીઓ બધા રહે, બધા કબૂતર ઓહલા અને બધા જે ખાવા વાળા અને બકરા અને માંસ, અને એ લોકોને સમાજ કે પરિવાર કોઈ વસ્તુની ખબર જ નથી. એવી જગ્યાએ અમે જતા જંગલમાં, અને ત્યાં આગળ જંગલમાં જઈને અમે પ્રચાર કર્યો તો અમે વિચાર કર્યો કે મુંબઈમાં મોટી મોટી સિટીમાં તો પ્રચાર થાય છે, પણ એકદમ ઊંડા ઊંડા જંગલમાં તો જઈએ ત્યાં આગળ કેવી સ્થિતિ છે. ભારતનો ભક્તો કોઈ ખૂણો બાકી નથી રાખ્યો, બધી જગ્યાએ જઈને બધી જગ્યાએ પ્રચાર કર્યો છે. તમે એ વાપી વલસાડમાં એકદમ દમણ છે ને, દીવ દમણ, ત્યાં આગળ એકદમ જંગલમાં ગયા અને જંગલમાં જઈ અને આદિવાસી લોકો છે ને એ લોકોને કથા કરી સૌથી પહેલા તો કે ભગવાન કોણ છે, આ સૃષ્ટિને કોણ ચલાવે છે, આપણા શ્વાસ કોણ ચલાવે છે, આપણને 2 ટાઈમ ખાવાનું કેવી ક્યાંથી મળે છે, જમીનમાંથી અનાજ કેવી રીતે ઉગે છે, રોજ સવારે સૂર્ય કેવી રીતે ઉગે છે, એ બધી વસ્તુ એમને કથા કીધી. અને એના પછી ભગવાન રાધા કૃષ્ણ અમે લઈ ગયા હતા ત્યાં આગળ. રાધા કૃષ્ણ પંચમહાભૂત જે આવે ને, પંચ ધાતુ, આપણે તાંબા પિત્તળ બધું મિક્સ આવે ને, પંચ ધાતુના વિગ્રહ મૂર્તિ રાધા કૃષ્ણને લઈ ગયા. અને જન્માષ્ટમીના દિવસે અમે ત્યાં આગળ અભિષેક કરાયો, અભિષેક કરાયો પંચામૃતથી, દૂધ દહીં ખાંડ મધ અને ઘી એ 5 વસ્તુથી શંખ લીધો અને શંખની અંદર ચરણામૃત મૂક્યું ને એ લોકોને કીધું તમારા હાથ ધોવો અને તમે ભગવાનનો અભિષેક કરો. ભક્તો તમને વિશ્વાસ નહીં આવે, 1 કલાક જયારે કથા પૂરી સાંભળી અને 1 કલાક પછી એમ એ લોકોએ ભગવાનનો અભિષેક કર્યો ને આંખમાંથી આંસુડા એ લોકોને નીકળી ગયા. પહેલી વાર જીવનમાં કે અમને જીવનમાં આવી વસ્તુ દેવાવાળું કોઈ નથી ને, અમને આ તો તમે આયા ને અમને આવો મોકો મળ્યો કે ભગવાન કોણ છે અને ભગવાનનો અભિષેક કરવા મળ્યો, ને કે આખી જિંદગી અમારી એમને પતી ગયું હોત, આખું આખું જીવન વીતી ગયું હોત. જો તમે ન આયા હોત ને તો આખું જીવન પતી ગયું હોત. એટલે ભક્તિમાં જયારે કોઈ લગાડે છે ને તો ભગવાન નો ભક્ત લગાડે, બીજું કોઈ લગાડતો નથી. ભગવાન કે હોય નથી લગાડતો. બાકી ગીતા નો ઉપદેશ તો, શાસ્ત્રો નો ઉપદેશ તો મેં આપી દીધો છે અને બધાને ઘરમાં પડી છે, કેમ કોઈ ભગત બનતા નથી? પણ જ્યાં સુધી સાધુ સંતો ના આશીર્વાદ, એમના પગલા આપણા ઘર સુધી જ્યાં સુધી નથી પહોંચતા ને ત્યાં સુધી આપણી ભક્તિ નો ઉદય નથી થતો, ત્યાં સુધી નહીં થાય. જયારે સાધુ સંતો ના મોઢેથી આપણને હરિકથા, હરિ સત્સંગ અને ભગવાનની મહિમા જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી આપણું હૃદય પીગળવાનું નથી. અને એ આદિવાસીના લોકો એકદમ કહેવાય ને કે હાવ ગરીબ ઘરના, અને ઘરમાંથી અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યા, અમુક કપડા લઈને આવ્યા, અમુક ચાદર, અમુક શાલ, અમુક કવરમાં પૈસા લઈને આવ્યા કે અમારા તરફથી નાનકડી ભેટ. મોટા અરબોપતિ ખરબોપતિ ચેક લખીને આપી દે છે કે લો, પણ અમે નહીં આવ્યા. અમે જ્યારે જન્માષ્ટમી મનાવી હોય, રામનવમી મનાવી હોય તો અમે કંકોત્રી લઈ અને અમે જઈએ. મોટા મોટા શેઠિયા ઉભા હે કે અમે મુંબઈમાં કે સુરતમાં કે પાલનપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ તો તમે આવો, ત્રણ દાડાનો મોટો ઉત્સવ છે, જમણવાર છે, તમે આવો અને તમારું ધન લગાડો ભગવાનની સેવામાં. ત્યારે ઈ કે ગુરુદેવ, પ્રભુજી, મહારાજ, ગમે તે કે, તમે 50,000 નો ચેક લઈ જાઓ પણ અમારી પાસે ટાઈમ નથી. તો ભગવાન કે સંસારમાં મેં મનુષ્યને બનાવ્યા, ધને મેં આપ્યું છે, પણ એ ધન આપે છે પણ પોતાનો સમય નથી આપતો, શું કરવાનું બોલો? કેટલું દુર્ભાગ્ય છે બોલો, પણ તોય સૌભાગ્ય કહેવાય કે એનું ધન તો લગાડે છે. અમે એમ કહીએ કે તમે આવો, ધનની જરૂર નથી, તો કે જોતા હોય તો હજી 50,000 લઈ જાઓ પણ અમારા પાસે ટાઈમ, એક મિનિટનો ખાવાનો ટાઈમ નથી અમારે, બોલો. આવા લોકો પડેલા છે. ધન દઈ દે છે ભગવાનની સેવામાં પણ પોતાનું શરીર, પોતાનું જીવન દેવાલ કોઈ નથી. અને ભગવાન કહે છે તમારું ધન નથી જોતું, તમારું મન જોવે છે મારે. તમે કેવી થાળીમાં મને જમાડો છો એ નથી જોતું, તમે કેવા ભાવથી મારી ભક્તિ કરો છો ને એ મારે જોવે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવગ્રાહી જનાર્દન, એ જનાર્દન એ ભગવાન કેવા છે? ભાવના ભૂખ્યા છે. એટલે ભગવાનનો ભક્ત ભગવાનને જ્યારે અર્પણ કરે, ભોગ લગાવે, ધરાવે તો શું કહે છે? જમો જમાડું, ભાવના ભોજન. અમે ભાવથી બનાવ્યું છે પ્રભુ, અને તમે એને જમો અને આ પાપ છે ને એને પ્રસાદ બનાવી દો. કારણ કે આપણે બે ટાઈમ ને ત્રણ ટાઈમ જેટલું ખાઈએ છીએ ને એ કોરે કોરું પાપ છે, બીજું કઈ નથી ખાતા. પેલા માંસ ખાય છે ને આપણે અનાજ ખાઈએ છીએ, બાકી ખાવામાં કોઈ અંતર નથી. પાપ તો હરખું જ લાગે છે, પણ પેલાને થોડું વધારે લાગશે. બકરા ખાય, અંડા ખાય, માછલા ખાય, ગાયનું માંસ ખાય, એને થોડું વધારે ટકાવારી લાગે. એને 100% લાગે તો આપણે 40% લાગે એટલે પાકું. કારણ કે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, એની અંદર પણ જીવ છે, આત્મા છે. અને ભગવાન કહે છે કે એક આત્મા બીજા આત્મા, એક જીવાત્મા બીજા જીવાત્માને મારીને ખાય છે. અનાજમાં એ પાપ છે પણ એમાં ઓછું છે. પણ ભગવાન કહે છે કે શરીરને ટકાવવા માટે કાંઈક તો ખાવું પડશે. એટલા માટે ભગવાન કહે છે જે તમે જમો છો એ મને અર્પણ કરો. ઘણા લોકો કહે છે ને કે મારી પાસે એ પ્રભુપાદ મહારાજની ભગવદ્ ગીતા છે, હરે કૃષ્ણની, તો એની અંદર, હાલાકી બધી ભગવદ્ ગીતામાં લખ્યું છે, પણ એ ભગવદ ગીતા હોય તો ઘરે જઈને વાંચજો, એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીની, ઇસ્કોનની. એની અંદર ક્લિયર લખ્યું છે, ભગવાન અર્જુનને કહે છે, 3rd chapter 13th verse, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. 3rd chapter ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારા જે પ્રિય ભક્તો હોય ને એ મને યજ્ઞમાં અર્પણ કરેલો પ્રસાદ જમે છે. યજ્ઞ સિના સિના સંતો મુચ્યંતે સર્વ કિલબિષે, મારા જે ભક્તો છે ને યજ્ઞમાં અર્પણ કરેલો પ્રસાદ જ જમે. યજ્ઞ સિના સિના સંતો મુચ્યંતે સર્વ કિલબિષે, ભુજન તે અધમ, અને જે મને ભુજન તે મને અર્પણ કર્યા વગર જમે, રાત દાડો લાવજો. તવી મોતી ચડ્યો હોય સીધો આપવા દો, હું પોતે આરોગી લઉં પેલા. ભુજન તે અધમ, એ કોણ છે જે પોતે ડાયરેક્ટ આરોગી લે ને, એ કોણ છે? ભુજન તે અધમ પાપા ય પંચાતત્માત્મ કારણાત. એ માત્ર પાપ ખાય છે કોરું. હવે આપણું મન કે આ ચોથી નવું લાયો, આવું તો કોઈ દાડો વભળ્યું નતું. પણ ગીતામાં ભગવાન કે છે, અને એ સત્ય રાઈટ અને પરફેક્ટ છે, ભલે આપણી બુદ્ધિ ને આપણું મન ના પડતું હોય, પણ ભગવાન કે છે કે સૃષ્ટિમાં જે પણ વસ્તુ છે એ મેં બનાવી છે. એક એક શ્લોક અને અધ્યાય ને, આ અધ્યાયમાં આ શ્લોકમાં આ પાઠ આ પત્તા ઉપર આ વસ્તુ લખી છે તમારી સામે ક્લિયર ખોલીને કહી દઉં. એવું નથી કે હું કહેતો હતો અને ફલોણી કહેતી હતી, ફલોણો કહેતો હતો, નહીં. ભગવદ્ ગીતા ખોલો, નવમો અધ્યાય, 18 અધ્યાય ની ભગવદ્ ગીતા છે, નવમો અધ્યાય 26મો શ્લોક. એ ભગવદ્ ગીતામાં 26 નંબર નો શ્લોક ખોલી, કારણ કે મેં લગભગ ઘણા લોકોને ભગવદ્ ગીતા આપેલી છે. નવમા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન અર્જુન ને કહે છે કે અર્જુન, આ સૃષ્ટિ મેં બનાવી છે, ફળ ફૂલ પાંદડા ખાવા પીવાની બધી આઈટમો મેં બનાવી છે, તમારે શું કરવાનું છે? એ વસ્તુ મને અર્પણ કરવાની છે. વસ્તુ તો મેં જ બનાવી છે. જેવી રીતે સવારમાં ઉઠીને લોકો સૂર્ય દેવતાને દીવો કરે છે ને, હવે સૂર્ય દેવતાને અજવાળાની જરૂર છે? મને કે સૂર્ય દેવતા હોય એને અજવાળાની જરૂર છે, દીપ દીવડાની જરૂર છે? એ પોતે સ્વયં પ્રકાશમાન છે. તોય તમે જુઓ કે સવારમાં ઉઠીને લોકો શું કરે છે? લગભગ લોકો અગરબત્તી અને દીપ અર્પણ કરે સૂર્ય દેવતા, ઓમ નારાયણ નમઃ. તો સૂર્ય દેવતાને દીપની જરૂર છે? એ સ્વયં પોતે પ્રકાશમાન છે. અને ઘણા લોકો છે ને ગંગાજીનું જળ જ ગંગાજીને અર્પણ કરે, હરિદ્વારમાં જાય અને ગંગા નદીમાં ઉભા બા શું કરે છે? ઇદમ જલમ સમર્પયામિ. હવે ગંગાજીનું જળ ગંગાજીને શું જરૂર છે મને કયો? પણ ભક્તનો ભાવ હોય કે હું ગંગાજીને જળ અર્પણ કરું છું. એવી રીતે ભગવાન કહે છે સૃષ્ટિમાં બધી વસ્તુ મેં બનાવી છે. અને ઉપનિષદમાં ભગવાન કહે છે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યદ કિંચિત જગતામ જગત. હે મારા પ્રિય ભક્તો, આ સૃષ્ટિમાં જે કોઈ પણ વસ્તુ તમને લાગે છે ને, એ બધી વસ્તુ મારો ચમત્કાર છે, મેં જ બધી વસ્તુ બનાવી છે. તો ઈ ભગવાન નવમા અધ્યાયના 26મા શ્લોકમાં કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. સૌથી પહેલી ભગવાનની માંગ છે કે પત્રમ. ભગવાન માંગે છે પોતાના ભક્તની પાસે કે હે મારા પ્રિય ભક્તો, તમે મને એક તુલસીનું પાન અર્પણ કરી દો. તુલસીનું પત્તું, શું ઘરે તુલસીઓ કોઈ ખેતરમાં તુલસીઓ નથી? છે કે નહીં? આપણા ગામમાં કોઈને તુલસી છે કે નથી? ના હોય તો મન કહેજો, હું છોડ લાવીને આપું તમને. અને આંગણામાં એક તુલસીનું છોડ હોય ને, એમાંથી ખાલી એક પત્તું તોડવાનું છે, અને જ્યાં ભગવાન છે એના ફોટા પાસે ખાલી મૂકવાનું છે, બસ. એમાં કોઈ વિધિ નથી કે કોઈ મહારાજને બોલાવવો પડશે કે ભાઈ શું કરો, કોઈ મંત્ર પડજે. આપણે આપણા ભાવથી નાઈ ધોઈને સ્નાન કરી તુલસીનું પત્તું અર્પણ કરો. અને આળસ આવતી તો મત ના જો, પણ અર્પણ કરો. અમુક કહે કે અમે તો 12 વાજે નાવા વાળા, કોઈ વાંધો નહીં, નાયા વગર કરજો. કળિયુગના જીવો માટે ભગવાને છૂટ આપી છે. પત્રમ, ભગવાન કે પત્ર ના મળતું હોય ને તો ફૂલ તો મળે છે કે નહીં? મહાદેવ મળશે કે નથી? પત્રમ પુષ્પમ, પુષ્પમ નો અર્થ છે ફૂલ. એક ફૂલ તોડો ખાલી, એક ફૂલ તોડીને ભગવાનને ચરણોમાં જે ફોટો હોય મંદિર ત્યાં આગળ મૂકવાનો છે. એના હંમેશા માટે છે ને 84 ના ફેરા ટળી જશે ખાલી એક ફૂલ મૂકવાથી. અને અમુક લોકોની ઈચ્છા થશે, પેલા આ બધું જ્ઞાન નહોતું, પણ અમુક લોકોને જ્ઞાન થાય કે વાત સાચી છે, સૃષ્ટિ ભગવાનની બનાવેલી છે, આપણા શ્વાસ ભગવાન ચલાવે છે, અને ભગવાન બદલામાં આપણી પાસે શું માંગે છે? એક તુલસીનું પાન માંગે છે. ઘરે ખોલજો પાછું, એના અંદર વાંચજો, સાર વસ્તુ તમને આપું છું. આખી ભગવદ ગીતાનો સાર 9મો અધ્યાય 26મો શ્લોક 26 વાંચજો ઘરે જઈ. પત્રમ પુષ્પમ ફલમ, તમે ઘરે જે લાવો, દાડમ ચીકુ કેળા કોઈ પણ ફળ ફળાદી લાવો, એ ભગવાનના ફોટા આગળ ખાલી ધરાવી દો, મૂકી દો કે ભગવાન તમે પેલા આરોગો. અમુક લોકો કે ફળ ફળાદી તો મૂગી થઈ ગઈ છે, મુગવારીનું પુહાય એમ નથી. તો ભગવાન કે રવા દો, પુહાતું ના હોય તો તમે મત ખો, મને મત આલજો, પણ આપણે તો પુહાય. સમજ્યા? ખાલી 5 મિનિટ 2 મિનિટ ખાલી મૂકવાનું છે, પણ એમાં આળસ આવે છે. ફળ ન તમને મળતા હોય, ફૂલ ન મળતા હોય, પાંદડાય ન મળતા હોય, આપણે બોરમો આવે છે ને પોણી, નળમો તો આવે છે ને બધાને. એટલે ભગવાન છેલ્લી વસ્તુ કહે છે કે તમારા ગામમાં સરપંચ કયો હતો? રિટાયર થઈ ગયો. પેલા બીજા હતા, 20 વર્ષ કયા હતા, ઉંમર નશી. તો એ બોરમાં પાણી છોડતા કે ન છોડતા? 2 કલાક 3 કલાક 4 કલાક સુધી પાણી આવે કે ન આવે? અચેકાના વ્યક્તિના ઘરે 5-5 હજાર લીટર પાણી આવે રોજનું, એટલું પાણી આવે. બરોબર છે? તો ભગવાનની માંગ શું છે તમને કહી દઉં, ખાલી 1 ગ્લાસ ભરી અને મારી પાસે આગળ મૂકી દો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તોયમ નો અર્થ છે કે જળ. તો ભગવાન કહે છે મેં તમને મનુષ્યનો દેહ આપ્યો અને બધી સામગ્રી મેં જ આપી છે, તમારે કઈ અંદરથી કોઈ પ્રગટ કરવાની. આ સૃષ્ટિમાં બધું ભગવાનનું આપેલું છે અને આપણે બધી વસ્તુ ભગવાનને દેવાની છે. બોલો, આપણું કઈ થાય? આપણું કઈ ખર્ચો થવાનો છે કે ના? ના, મેં મારા શરીરમાંથી હું કઈ કાઢવું પડે તો વાત અલગ છે. એ તુલસીજી જમીનમાંથી ઉગે છે, આ પાણી બોરમાંથી નીકળે છે, આ ફળ ફળાદી ભગવાન ઉગાવે છે અને ફૂલે ભગવાન ઉગાવડાવે. આપણાથી કઈ આપણે કઈ નવું કર્યું? પણ આપણે બધા માલિક થઈને બેહી ગયા છે. આટલી જમીન મારી, આ ટ્રેક્ટર મારું, આ ખટારો મારો, આ જીપ મારી, આ ફલોણું મારું, આમાંથી એકે સ્વેર પાર્ટ આપણો અંદરથી નીકળ્યો છે, શરીરમાંથી કાઢ્યો. પછી આ કહે કે આ ઘર કોનું? આ મારું, મેં બનાવ્યું. તો ઈટો સિમેન્ટ ને રેતી મોયથી કાઢ્યો હતો? બોલો. 4 વસ્તુ અંદર લાગે ઘરની અંદર, પાણી, સિમેન્ટ, રેતી અને ઈટ. તો અંદરથી કાઢ્યું હતું શરીરમાંથી, ઉલટી કરીને કે ભાઈ રેત નીકળો. આ બધી વસ્તુ ભગવાનની છે. ભૂમિ રાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ, પાણી અગ્નિ જળ વાયુ, આ બધી વસ્તુ ભગવાન કે મેં બનાવી છે, મારી છે. અને પ્રમાણ ક્યાં છે? તો ભગવદ ગીતામાં 7મો અધ્યાય અને 4થો શ્લોક. આ પ્રૂફ છે, વાંચવું તો વાંચી જુઓ. પણ અહીંયાથી અહીંયા વસ્તુ કરીને, અહીંયાથી અહીંયા વસ્તુ કરી, કાચો માલ લીધો અને મશીનમાં નાખ્યો અને તૈયાર કર્યો અને વેચ્યો, એટલે બધો પૈસો મારો. એની અંદર બુદ્ધિ લાગે કોઈ પણ વસ્તુ. આપણે શાકભાજીનો ધંધો કરતા હોય, શાકભાજી પાલનપુરથી લાવીને અહીંયા વેચીએ ખરા, પણ એ બુદ્ધિ કોણ આપે છે કે ભાઈ 20 રૂપિયા કિલો શાક લાવ્યું છે પણ આપણે 40 રૂપિયે વેચવાનું છે? તો એ બુદ્ધિ કોણ આપે છે 40 રૂપિયે વેચવા વાળી? એ બુદ્ધિ ભગવાન આપે છે. અને કઈ બુદ્ધિ એ ટાઈમે લઈ લે કે આપણે 20 રૂપિયા લાવી હોય, 10 રૂપિયે વેચો તો પેટ્રોલ નહીં જોઈએ. પણ એ ભગવાન બુદ્ધિ આપે છે કે ભાઈ 20નો ધંધો 40માં કરવાનો છે. પૂછો મારા ફુવાને, પૂછો. તો ના, એ તો એટલે કહું છું કે બિઝનેસ કેવી રીતે થાય તો શીખવું પડે. એ બિઝનેસ કરવાની બુદ્ધિ કોણ આપે છે? બોલો. કિરીટ ભાઈ ભણે છે અત્યારે, બરોબર? એ ભણવામાં બુદ્ધિ કોણ આપે છે? અમારા જગો ભાઈ હીરા ગયા, તળિયા મારવાની, મથાળા મારવાની બુદ્ધિ કોણ આપે છે? લગાત પેલ મોટું થઈ જાય તો પેલો મેનેજર ઊંચો થઈ જાય, પણ એ બુદ્ધિ કોણ આપે છે કે ના બસ આટલું જ પેલ, આનાથી વધવાનું નહીં, પેલી ધારથી દોરીથી ઉપર ના જાઓ, ના કે પટી જાય. માપો માપ આ બધી બુદ્ધિ કોણ આપે છે? બોલો, કયા વ્યક્તિ સાથે કેવી વાત કરવી એની બુદ્ધિ કોણ આપે છે? આપણે ખબર છે અમુક અમુક બૈરા વધારે પડતી વાત કરે ને, એટલે આપણે નથી કહેતા, તરત કહી દી. એટલે એનું શું છે કે ભગવાને એનો બોલ્ટ ઢીલો કરી દીધો છે, એટલે એની બુદ્ધિમાં આવે એ કરે. તો આ બધી વસ્તુ, આ સૃષ્ટિ બધી વસ્તુ ભગવાન ઉપર ટકી છે, અને ભગવાન આપણને બધી વસ્તુ આપે છે વાપરવા માટે, કે તમે વાપરો, સુખેથી રહો, અને સમય મળે તો મારી ભક્તિ કરો. અને આ વસ્તુ છે ને બુદ્ધિમાન વ્યક્તિ જ, ધાર્મિક વ્યક્તિ જ સમજી શકશે. પાખંડી હોય જે ભગવાનથી દ્વેષ કરશે જીવનમાં ક્યારેય નહીં સમજે. અગણિત ઉપકાર એના, એ ભાવના ભૂલશો નહીં. ભગવાનના અગણિત ઉપકાર છે આપણી ઉપર, કે આપણને કેટલી કેટલી વસ્તુ દીધી, તોય આપણે બે હાથ ફેલાવતા ફેલાવતા હજી હજી ભગવાનની પાસે જઈએ. પણ એક સંત કહે છે કે ભગવાનની પાસે હવે તો શું માગવું, પ્રભુ આપને હમે ઇતના દિયા, એક મુંહ દો, હાથ દો, પેર દિયા, ઇસે જ્યાદા મેં પ્રભુ ઓર ક્યાં માંગવું આપશે. આટલી આટલી તો વસ્તુ તમે આપી છે, હવે મારે શું જોવે છે? બોલો, લોકોને લૂલા લંગડા બનાયા છે, આંધળા બનાયા છે, આપણને એ તો નથી બનાયા ને? બોલો, પણ ક્યારે એ ભગવાનની આગળ નમ્યું કોઈ? આજ સુધી કોઈ નમ્યું કે ભગવાન કદાચ મારી દશા આવી થઈ હોત તો? ઘણા લોકો બોબડા હોય, ગાંડા હોય, ઘણા લોકોને બે પગ નથી હોતા, અમુકને બે હાથ નથી હોતા. એ જેને પાસે નથી એને જઈને પૂછી આવો. અને આપણી પાસે બધી વસ્તુ છે, પણ આપણને ભગવાનની કોઈ કદર નથી, કોઈ કદર નથી. ભગવાન તમે ભલે વાસળી વગાડો, અમારે કોઈ લેવા દેવા નથી. તમારે તારે જે રાસલીલા કરો, વાસળી વગાડો, જે કરવું એ કરો, અને અમારે મારવા હોય તો મારો કરા, અમે કંટાળી ગયા છે. પણ એમનેમ નહીં, એમનેમ આ દેહ એમનેમ નહીં છૂટે. એ તો જે પણ કરેલા કર્મ છે, સારા હોય કે ખોટા હોય, એ ભોગવીને જ જવું પડે છે, એના સિવાય છૂટકો નથી. તો આ બધી વસ્તુ ભગવાનની છે, અને એ ભગવાનને અર્પણ કરવું જોઈએ, ત્યારે જ આ મનુષ્ય દેહ છે ને સાર્થક થશે. એક એક વસ્તુને સમજો ઝીણવટથી, અને ભગવદ્ ગીતા હોય તો વાંચવી જોઈએ, ધીરે 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 વાંચો. હું કોઈ પણ પ્રકારનું અધ્યયન કરું છું ને શાંતિથી, એકદમ સ્નાન કરીને, પવિત્ર વસ્ત્ર પહેરીને, પછી એક આસન ઉપર બેસીને આખું અધ્યયન કરવું પડે. જેમ છાપું વાંચતા એમના એ મગજમાં હૃદયમાં ક્યારેય નહીં ઉતરે, એના માટે શુદ્ધ સત્વ વાતાવરણ હોવું જોઈએ. પવિત્ર સ્નાન કરેલા ત્યારે મગજની અંદર બધી વસ્તુ બેસે, કે ભગવાનની કેટલી કેટલી કરુણા છે આપણી ઉપર. તો દેહુતી કહે છે કે આમાંથી નીકળવાનો કોઈ રસ્તો? ભગવાને માયા બનાવી, ભગવાને અમને બનાવ્યા, આ બધી વસ્તુ ભગવાનની છે, તો ભગવાને આવું શા માટે કર્યું હશે? આપણો પ્રશ્ન થઈ છે કે ભગવાને આ બધું કેમ કર્યું? ભગવાનની ઈચ્છા હતી કે જીવોને, આ બધા જીવોને છે ને હું પ્રગટ કરું, અને બધા જીવો મારી સેવા કરે અને હું એમની સેવા કરું. બધા જીવો મારી સેવા કરે અને હું એની કરું, જેવી રીતે સુદામાએ ભગવાનની કરી અને ભગવાને સુદામાની કરી. એવું નથી ભગવાન કે હું બોસ થઈને, શેઠ થઈને બેઠો છું. એ સુદામાના ચરણ એમના આંસુથી ભગવાને ધોયા. આજનો શેઠિયો હોય તો ધોવે? હા, તમે અમાર બોટમ વાળો કારીગર મળતો નહીં, તમે આયા હારુથી તળિયા મારી મારી નાલો, હું મારા આંસુથી તમારા ચરણ ધોઉં. તમે કહેતા હોય તો લાખ રૂપિયા આલુ બાકી, હાથ પગ જોડે તમને લેવા આવું ગાડી લઈને, એવો શેઠિયો કોઈ દાડે જોયો? અને તમે તો મારી ઓફિસમાં એસીમાં બેઠું, મારી બાજુ ઘંટી લાવો રે, આપણે બાજુ બેઠા બેઠા તળિયા મારો, તમે મારા મિત્ર છો. એ ભલે ને ગરમીમાં બફાતો, અને તો એને કશ મારીને ગમે તે કરીને છે ને ઓછો પગાર આલે, ગમે તે કઈ નહીં. કોઈ શેઠી હોય કે ના ના લેજે ભાઈ, 2-5 હજાર વધારે લઈ જાય, કોઈ એવો મળે આવી મંદીનો? કોઈ ન મળે. પણ ભગવાન એવા છે ને કે ભગવાન પોતાના માથા પર ચડાવી દે છે પોતાના ભક્તને. સુદામાને જીવન ચરિત્ર તમે જુઓ, કે સુદામાના ચરણ જયારે ભગવાને જોયા ધોયા, ઈ રૂકમણી છે ને બધું પાત્ર લઈને આવી હતી, જગમાં પાણી લઈને આવી હતી, પણ ભગવાને પોતાના આંસુઓથી એમના ચરણ ધોયા છે. આ ભગવાન કેટલો પ્રેમ કરે છે એ તમે જુઓ. ભગવાન હંમેશા પોતાના ભક્તોને પ્રેમ કરે છે, અને ભગવાન એને જ કહેવાય. સર્વ ઐશ્વર્ય પૂર્ણ હોય એને ભગવાન કહેવાય. એક નાનકડી કથા તમને કહું કે એક પવિત્ર સ્થાનમાં વિશ્વ બ્રહ્માંડના મોટા મોટા ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ આપણે હવન નથી કરતા, હવન કરી રહ્યા હતા કે આ હવનનું ફળ કોને આપવું, બ્રહ્માને આપવું, વિષ્ણુને આપવું કે મહેશ એટલે શિવજીને, કોને આપવું, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કારણ કે ત્રણ જણા પૂજનીય છે આ સૃષ્ટિમાં, તો ત્રણ માંથી કોને આપવું. ત્યારે બધા ઋષિ મુનિઓને એક એક ભગતને કીધું કે તમે જાઓ. એ ભગતનું નામ હતું ભૃગુ ઋષિ મુનિ, ભૃગુ મુનિ. અને ભૃગુ મુનિને કીધું કે તમે ત્રણ જણાની પરીક્ષા જઈને લેતા હો કે કયો ભગવાન સાચો, તો એને આ યજ્ઞનું ફળ આપણે આપીએ. ત્યારે ભૃગુ મુનિ સૌથી પહેલા છે ને બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજીની સભામાં, ભગવાન કોણ હોય એની પરીક્ષા લેવા માટે. સૌથી પહેલા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીની સભા લાગી હતી, બ્રહ્માજી બેઠા હતા, અને આ બ્રહ્માનો દીકરો કહેવાય, ભૃગુ મુનિ કોણ છે એમનો દીકરો હતો. તો બે ત્રણ વર્ષ પછી આવે દીકરો, તો એવો નિયમ છે કે બાપાને પ્રણામ કરે, પગે લાગે, ભલે આજના ન લાગતા હોય પણ આવો નિયમ છે શાસ્ત્રમાં. તો ભૃગુ મુનિ જૈન જેવા સભામાં ગયા એટલે જૈન ખાલી આમ ઉભા રહ્યા. બ્રહ્માજી વિચાર કરે કે આજે મને શું થઈ ગયું છે ખબર નથી પડતી, આમ તો રોજ આવતો તો પગે લાગતો, હાથ જોડતો, અને આજે આમ ચાર કાશે ઉભો ચમ છે આમ. ત્યારે બ્રહ્માજીની આંખો છે ને લાલ ચોળ થઈ ગઈ, લાલ લાલ આંખો થઈ ગઈ, ક્રોધ આવી ગયો અંદર મનમાં, અને નાક લાલ લાલ થઈ ગઈ. જ્યારે કોઈ પણ માણસને ક્રોધ આવે ને તો સૌથી પહેલા અહીંયા આવે, આંખોમાં આવે, પહેલા ભ્રીકુટીમાં આવે, પછી આંખમાં આવે, પછી ઉતરતો ઉતરતો, અને પછી ઉતરતો ઉતરતો મોઢેથી ગાળો ગાળો બોલવાનું ચાલુ થઈ જાય. ક્રોધ નીચે નીચે જ ઉતરે, ઉપર ના ચડે. પહેલા અહીંયા થાય, પછી આંખોમાં આવે, પછી નાક ઉપર આવે, નાક ફૂલવા માંડે આખું, અને પછી વાણીથી ચાલુ થઈ જાય, અને વાણીથી મેળ ના આવે પછી નેચે ઉતરે, અને ત્યાં મેળ ના આવે પછી પગ બરોબર ન ધોઈ નાખે. આ ક્રોધ એવી વસ્તુ છે. તો બ્રહ્માજીને આંખમાં અને નાકમાં ક્રોધ આવી ગયો એટલે ભૃગુ મુનિ સમજી ગયા કે આ ભગવાન હોઈ શકે, આ તો પગે ના પડ્યા એમાં તો કેટલો ક્રોધ આવી ગયો બોલો. તો બ્રહ્માજી કે ભગવાન હોઈ ન શકે, કે આ કેન્સલ, ચોકડી મારો, આ ભગવાન ન હોઈ શકે. ત્યાંથી પછી ભૃગુ મુનિ પછી છે ને કીક મારીને ગયા કૈલાસમાં ગયા, અને કૈલાસમાં જઈને ભોળાનાથને, કારણ કે એ તો એના મોટા ભાઈ શિવજી, હવે ઘણા વર્ષે બે ભાઈ મળે તો કેવું કરે. ઘણા વર્ષે આપણે બે ભાઈ મળે તો શું કરે, એકબીજાને આલિંગન ન કરે. તો શિવજી કૈલાસમાં બેઠા હતા અને ધ્યાનમાં બેઠા હતા, તો ભૃગુ મુનિ ત્યાં ગેટ ઉપર ઉભા રહ્યા. ઉભા રહ્યા એટલે પાર્વતી કે જો તમારા ભાઈ આયા, નાના ભાઈ ભૃગુ મુનિ આયા. તો શિવજી તો તપસ્યામાંથી ઉભા થઈ ગયા અને દોડતા દોડતા ભૃગુ મુનિ પાસે ગયા અને ભૃગુ મુનિ ને આલિંગન કરવા જ્યા, બાત ભરવા જ્યા. નાનો ભાઈ હોય બાત ન મળે, તો શિવજી જેવા બાત ભરવા ગયા, આલિંગન કરવા ગયા, તો ભૃગુ મુનિ કે આગો ને શેટોરે ગંધાય છે, ના તો નહીં ને શમશાન ની રાખ લગાવે છે અને દાઢી જેટલી વધારી દીધી છે, કેટલા દિવસથી નાયો નથી, ગંધ મારે છે. અને શિવજી વિચાર કરે કે આને આને આજ શું થઈ ગયું છે ખબર નથી પડતી, પણ પેલા પરીક્ષા લેવા માટે. પાર્વતીને કે ત્રિશુલ ક્યાં છે મારું, ત્રિશુલ લાવજે. ભૃગુ મુનિ નાઠા કીક કરીને કહો, એક મિનિટે ઉભો રહ્યો તો રેશન કાર્ડ માંથી નામ કપાઈ જાય. ત્યાંથી સીધા ભાગ્યા અને સીધા વૈકુંઠ માં ગયા, જ્યાં ભગવાન કૃષ્ણ રહે છે ને ત્યાં આગળ ગયા વૈકુંઠ માં. અને ભગવાન શેષ સૈયા પર હુતા હતા, લક્ષ્મીજી ચરણ દબાવતી હતી. તમે ફોટો જોયો છે ને કે ભગવાન શેષ સૈયા પર સુતેલા છે અને લક્ષ્મી ચરણ દબાવે. હવે પેલા બ્રહ્માજીની થોડી પરીક્ષા, થોડું પેપર નરમ હતું. શિવજી નું પેપર તો કડક કરી દીધું. બોલો, ગાળમ ગાળા બોલવા માંડ્યા. શિવજી તો ત્રિશુલ લઈને આયા, આ સાચી ઘટના છે. અને ઋષિ મુનિઓ કીધું કે ત્રણેયની પરીક્ષા લેજો, હાચી લેજો, અને ત્રીજા માણસની તો પરીક્ષા, એ ભગવાન વિષ્ણુની તો જોરદાર પરીક્ષા લીધી. પેલા તો હુતા હતા શેષ સૈયા પર, જૈન સીધો છાતી પર લાત માર્યો, જે લાત મારી જોરથી કે આખી આટલી મોટી સૃષ્ટિ બનાવી છે અને તમે હુતા રહો છો. બોલો, તમને કોઈ ખબર પડે કે નહીં કે અમારા બધા પ્રભુ કેટલા બધા દુઃખી છે, લોકોને કેટલી મંદી ચાલે, તેજી ચાલે, આ બધું જોવું પડે કે નહીં. અને ભગવાન છે ને તરત ઉભા થઈ ગયા, ભગવાન વિષ્ણુ. લક્ષ્મીજી તો એક બાજુ રહી ગયા અને ભગવાન ઉભા થઈ ગયા. અને ભગવાન ભૃગુ મુનિના ચરણ પકડે છે, ચરણ પકડ્યા અને એમનો ચરણનો જે તળિયું હોય ને એમાં સહલાવે છે. અને જેવું સહલાવા ગયા, ભગવાન ભૃગુ મુનિને કહે છે કે મારી વજ્ર સમાન કઠોર છાતી છે અને તમારા ચરણ કોમળ કોમળ છે, તમારા ચરણોમાં ક્યાંક લાગ્યું ન હોય. અને ભૃગુ મુનિ આંખોમાંથી આંસુ આવી ગયા, રોવાનું આવી ગયું કે ભગવાનને લાત મારી તો ભગવાન ઉલટા મારા ચરણ પખાડે છે, અને શિવજીને જો મારી હોત ને તો મારા રાશન કાર્ડ માંથી નામ જતું રહ્યું. ત્યારે ત્રણે જણાની પરીક્ષા લીધી ને જ્યાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા કે ફાઈનલ થઈ ગયું કે શું, કે યજ્ઞ નું ફળ માત્ર કૃષ્ણને જ આપવું, વિષ્ણુને જ આપવું, કારણ કે ઈ યજ્ઞના સર્વ ભોગતા છે. પણ ભગવાને લાત તો ખાધી, આજે પણ ભગવાનના અહીંયા વક્ષ સ્થળ ઉપર છે ને ભૃગુ મુનિના ચરણની છાપ છે. આજે પણ ભગવાન એ ભૃગુ મુનિ જે લાત મારી હતી ને, આજે ભગવાનના છાતી ઉપર લાત દેખાય છે ચોખ્ખી. અને એ સમયે લક્ષ્મીજીથી રહેવાનું નહીં, ભગવાન તો ચલો સહન કરી લીધું, પણ બાયડીથી રહેવાય? ધણીને લાત મારે તો ઈ તો કોઈ તમે કોઈ બોલ્યા ના, પણ મારાથી રહેવરાય? હું તો ના રહું. લક્ષ્મીજી તરત શ્રાપ આપી દીધો, આજથી હું સંપૂર્ણ બ્રાહ્મણ જાતિને શ્રાપ આપી દઉં છું કે બધા દર દર ની ઠોકર ખાશે. એટલે આજે બ્રાહ્મણ તમે જુઓ માગીને ખાવું પડે છે. આ લક્ષ્મીજી નો શ્રાપ છે અને શાસ્ત્રોની સત્ય હકીકત ઘટના છે. ભૃગુ મુનિ ગયા, ઋષિ મુનિઓને કીધું કે સમસ્ત યજ્ઞો નું ફળ છે ને ભગવાનને આપો. તો બધાએ યજ્ઞનું જે ફળ હતું ને એ બધું ભગવાનને અર્પણ કર્યું. અરે ભક્તો શું કે, ભગવાન ક્લિયર કહે છે ભગવદ્ ગીતામાં 5મો અધ્યાય 29મો શ્લોક, ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જેટલા પણ યજ્ઞ છે ને એનો સ્વામી એકમાત્ર હું છું. ચાહે તમે પિતૃઓનો યજ્ઞ કરો, ચાહે દેવતાઓનો યજ્ઞ કરો, ભૂત પ્રયત્ન કરો, એ બધો યજ્ઞ મારી પાસે જ આવે છે, પણ વાયા થઈ ના આવે. સમજો છો? આપણે પિતૃઓને જે નૈવેદ્ય કરીએ છીએ ને નવરાત્રીમાં, આઠમના કે પછી પૂનમના ગમે તે કરતા હોય, એ બધા પિતૃઓને જાય છે, પણ પિતૃઓને ત્યાં જમા કરાવવું પડે. સમજો છો કે નહીં? આપણે ભલે દુકાનમાંથી કરિયાણું લાવતો, પણ દુકાન વાળો આગળ જમા નથી કરાવતો, હોલસેલ વાળાને, એ ત્યાં મફતમાં થોડું આવે છે. એવી જ રીતે દેવતાઓ શું કરે છે, આપણી પાસેથી યજ્ઞનું ફળ લે છે અને આમાંથી ત્યાં આગળ જમા કરાવવું પડે. એટલે ત્યાં 50% જમા થાય અને 50% ભગવાન દેવતાઓને આપે, યમોદીપ દેવતાઓ 25% આપણને આપે ને 25% એ લોકો રાખે. આપણને શું મળ્યું? 25% જ મળ્યા ને. પણ ભગવાનને જયારે યજ્ઞનું ફળ આપો ને તો ભગવાન હોય 100% પાછો આપી દે. બોલો, સમજો છો કે નહીં? 100 રૂપિયાનું કદાચ યજ્ઞનો ફળ આપણે અર્પણ કર્યું છે દેવતાઓને પિતૃઓને, તો એ લોકોને 50% તો 50 રૂપિયા તો ભગવાનને દેવાના, કારણ કે ભાગ અડધો એમનો લાગે કે. હવે પાછું યજ્ઞ નું ફળ મળે એટલે પચામાંથી 25 તો એ રાખે પિતૃ અને 25 આપણને પાછા મળે, તો નુકસાન કોને ગયું? આપણે તો હો આલ્યા ને 25 જમા થયા, પણ ભગવાન ને ડાયરેક્ટ આપણે ખાતું ખોલાયું હોય તો, વચ્ચે વાયા વાયા ના કરીએ ડાયરેક્ટ આપણે ખાતું ખોલાવો તો. જેવી રીતે અમુક લોકો નથી કે મોલમાં સસ્તું મળે છે, એ કેમ મળે છે ખબર છે? કારણ કે બાર દેશ નો પૈસો હોય, અમુક બ્લેક પૈસો હોય, અમુક આ બધા ક્રિમિનલો હોય ને એ બધા, એ લોકો બધું ચલાવે છે, એટલે સસ્તા ભાવમાં પૈસો વાઇટ કરવા માટે કરે છે. પણ મોલમાં તમે જુઓ સસ્તી વસ્તુ મળશે, તો એવી રીતે ડાયરેક્ટ લોકો લે તો એના સસ્તું પડે. એવી રીતે ભગવાન કે છે ડાયરેક્ટ મને આપો. અને એ ભગવદ ગીતામાં ભગવાન કે છે 5મો અધ્યાય 29મો શ્લોક, અર્જુન ભોગતા રામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ, હું સમસ્ત યજ્ઞો નો સ્વામી છું અને ભોગતા છું, અને જેટલી પણ વસ્તુ લોકો અર્પણ કરે છે ને એ બધી વસ્તુ મને આવે છે. અને હે અર્જુન, આ સંસારના બધા જીવોને કહી દે કે જે પણ વસ્તુ તમે કાર્ય કરો છો ને એ મને કરો, અને જીવનમાં જો શાંતિ પ્રાપ્ત કરવી હોય ને તો મારી શરણમાં આવો. ભોક્તા રામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુહૃદયમ સર્વ ભૂતાનામ, હું જ બધાનો સુહિયદ છું. સુહિયદમ સર્વ ભૂતાનામ, એકદમ સરળ છે ને. સુહિયદ એટલે કે હું બધાનો પ્રેમી છું. સુહિયદમ સર્વ ભૂતાનામ, સમસ્ત જીવોનો હું સુહિયદ છું. જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ, જો મારું જ્ઞાન પ્રાપ્ત કરશે, મારી કથા શ્રવણ કરશે ને તો જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ, એને શું મળશે? શાંતિ અને સુખ મળશે. આ ક્લિયર ભગવાન કહે છે. હવે આટલું આટલું ક્લિયર તમારી સામે હું બધું પ્રગટ કરું છું, અને આટલું હોવા છતાં જો આપણી બુદ્ધિમાં એ ભગવાન ન આવતા હોય તો પછી બીજું તો શું કરીએ? એટલે બસ એક જ પ્રયાસ છે કે ભગવાનની ભક્તિ કરવી. શ્રી ભગવાન ઉવાચ, જ્યારે દેહૂતિ આ વાત કરી એટલે ભગવાન કહે છે, યોગ આધ્યાત્મિકમ પુંસા મતો નિશ્રેયસાય મે અન્યંતો પર નિર્યંત્ર દુખસ્ય ચ સુખસ્ય ચ. ભગવાન કપિલ માતા દેહૂતિને કહે છે, યોગ આધ્યાત્મિકમ પુંસા, હે માતા, જેને જીવનમાં સુખી થવું હોય ને એને જીવનમાં શું કરવું પડશે? યોગ આધ્યાત્મિકમ પુંસામ. ક્લિયર કે છે, યોગ એટલે કે ભક્તિ યોગ. જે મારો ભક્તિ યોગ કરશે ને એ જીવનમાં સુખી થઈ જશે. યોગ આધ્યાત્મિકમ પુંસા, બીજી કોઈ વસ્તુ નથી, માત્ર યોગ. યોગ એટલે ભક્તિ યોગ, અને યોગનો અર્થ છે કે જોડાવું. યોગનો અર્થ છે યોગ. આપણે નથી કહેતો કે આ દીકરીનો આ દીકરાની સાથે યોગ બને છે એટલે વિવાહ કરવાનો યોગ. યોગનો અર્થ છે કે જોડાવું, ટચ, જોઈન્ટ. એવી રીતે ભગવાનની સાથે જોડાવાનો યોગ એક જ છે, અને એ યોગનું નામ છે ભક્તિ યોગ. ભગવદ ગીતામાં 3 વિભાગ છે 18 અધ્યાયનો, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો કર્મયોગ એને કહેવાય કે જે સંસારના કર્મ કરે અને સંસારમાં જ પડ્યો રચો પચ્યો રહે એને કર્મયોગ કહેવાય. પણ ભગવાન કહે છે કર્મયોગ કરો, પણ મારી માટે કરો. કર્મ કરો, નથી કહેતા બોલી કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરો, હે અર્જુન, તારે તને કર્મ કરવાનો અધિકાર છે, પણ કર્મનો ફળનો અધિકારી તું નથી. કર્મના ફળનો અધિકારી તો હું છું. તો કર્મયોગ, જ્ઞાન યોગ, જ્ઞાન પણ પ્રાપ્ત કરવું હોય ને તો એ ભગવાન માટે જ્ઞાન પ્રાપ્ત કરો, અને ભક્તિ યોગ. ભગવદ ગીતામાં 3 યોગ છે, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. ભગવાન કે ભક્તિ કરવી હોય ને તો મારી ભક્તિ કરો. નિશ્રેયસાય, નિશ્રેષાય નો અર્થ છે કે ભક્તિ કેવી રીતે થશે કે માત્ર ભગવાનને તૃપ્ત કરવાથી જ. પુંસામ નો અર્થ છે, પુંસામનો અર્થ છે કે માત્ર મનુષ્ય જ આ વસ્તુને કરી શકશે. હે માતા દેહૂતી, બીજું કોઈ નહીં કરી શકે, બીજા કોઈના ભાગ્યમાં આ વસ્તુ નથી, માત્ર મનુષ્ય કરી શકે છે. 84 લાખ યોનિઓમાં એક માત્ર મનુષ્ય દેહ એવો છે કે જે ભગવાનની ભક્તિ કરી શકશે. એટલા માટે કહે છે કે અત્યંતો પર તિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ, અને દુઃખમાંથી અને સુખમાંથી આ બંને કર્મમાંથી જો મુક્ત થવું હોય ને તો હે મા દેહૂતિ, મારી શરણમાં આવવું પડશે, મારી ભક્તિ કરવી પડશે, અન્યથા નિષ્ફલમ ભવેત. ભગવાન કે છે, ચેત ખલસ્વ બંધાય મુક્તયે ચાત્મનો મતમ, ગુણેશુ સક્તસ્ બંધાય રતમ વા પુંસી મુક્તયે. દેહૂતિ કે છે પોતાના દીકરાને કે આ સંસારના બંધનનું કારણ શું છે, બધા કેમ જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા છે, એનું કારણ શું છે? ત્યારે ભગવાન કે છે, ગુણેશુ સક્તસ્ય, આ બધા ગુણોના પ્રભાવે બધા બંધનમાં બંધાયેલા છે. આ ગુણોનો પ્રભાવ જો છૂટી જાય ને તો અત્યારે ને અત્યારે છે ને ભગવાનના ધામમાંથી વિમાન આવી જશે. પણ બધા લોકો જીવો છે ને ગુણોમાં ફસાયેલા છે, કોક તમો ગુણમાં છે, કોક રજો ગુણમાં છે, અને કોક સત્વ ગુણમાં છે. પણ ભગવાન અર્જુનને કહે છે, બીજા અધ્યાયનો 45મો શ્લોક, હે અર્જુન, ત્રે ગુણિયા વિષયા વેદા નિસ્ત્રે ગુણિયો ભવાર્જુન. ત્રણ ગુણ મેં બનાવ્યા છે, પણ ત્રણેય ગુણોથી ઉપર ઉઠો અને શુદ્ધ સત્વ ગુણ એટલે ભક્તિમાં, ભક્તિમય ગુણમાં લાગો અને મારી ભક્તિ કરો. તો મા દેહૂતિ કહે છે કે આ આ સંસારમાં ફસવાનું કારણ શું છે? તો કે ગુણોનો પ્રભાવ. અમુકને તમો ગુણ એટલે કે નિંદ્રા અને આળસ અને તંદ્રા બહુ છે. અમુક લોકોને રજો ગુણ છે એટલે પૈસો કમાવાની ઈચ્છા છે. અને અમુક લોકો સત્વ ગુણનું જીવન જીવે છે, સાત્વિક, પણ એમાંથી પણ ઉપર ઉઠવાનું છે. અને ઈ છે શુદ્ધ સત્વમય ગુણ. સાત્વિક નો અર્થ છે કે ભક્તિમય જીવન જીવવાનું છે. અને એનાથી શું થશે? તો કે છે, રતમ વા પુંસી મુક્તયે. અને ત્રણેય ગુણોથી જ્યારે ઉપર ઉડશો તો કે છે, રતમ વા પુંસી મુક્તયે, હંમેશાની માટે તમે મુક્ત થઈ જશો, હંમેશાની માટે મુક્ત થઈ જશો. તો મા દેહૂતિ કે છે કે આ સંસારમાં ફસવાનું કારણ શું છે, કેવી રીતે ફસે છે, શા માટે ફસે છે? ત્યારે ભગવાન કે છે, માત્ર મન દ્વારા ફસે છે, બીજી કોઈ વસ્તુથી ફસાતો નથી. આ મન આપણું છે ને, મન એ સુખનું કારણ છે અને આ મન જ દુઃખનું કારણ છે, બીજું કોઈ વસ્તુ નથી. આપણે કઢી બનાવી હોય, શાક બનાવ્યું હોય, ખીર બનાવી હોય, ખીર બરોબર, ખીર બનાવવા પછી આપણે નથી કહેતા ચાખજો ભાઈ કેવી ખીર બની છે. એટલે આપણે શું કહીએ, આમ હાથમાં લઈને ચાખીએ પછી શું કહીએ ખબર? મારા મનને એમ લાગે છે કે અમો ખોટની જરૂર છે. આપણે એમ નથી કહેતા મારી જીભને લાગે છે, એમ કોઈ કહે છે? મારા મનને એમ લાગે છે. એટલે મન જ બધી વસ્તુ સુખનું કારણ છે અને દુઃખનું કારણ છે. આ મન જ આપણને છે ને અધોગતિમાં નાખે છે. મન આપણને અધોગતિમાં નાખે છે. મનની ઈચ્છા છે સંસાર ભોગવવાની, ઇન્દ્રિયોની ઈચ્છા નથી, આંખની ઈચ્છા નથી કે હું ખોટી ખોટી વસ્તુ જોઉં. પણ અંદર જે બેઠેલું મન છે ને એની ઈચ્છા છે કે આ આંખથી ખોટું કાર્ય મારે જોવું છે. હવે પિક્ચર જોવું હોય તો મન જોઈ ન શકે, પણ એના માટે કોક સહારો તો જોવે, દૂરબીન. આ દૂરબીન છે, આ શું છે? તો મનને દૂરબીનની જરૂર હોય તો દૂરબીન તો અહીંયા છે, પણ દૂરબીન શું કે ખબર છે? આ દૂરબીન એ કે પેલા બુદ્ધિને પૂછો તો હું લઈ જઉં ટીવી પાસે, સમજો છો? એટલે મન પછી શું કરે ખબર છે? બુદ્ધિને પ્રેશર આપે જોર જોર થી કે ભાઈ ગમે તે કરીને તું હે ને ખાટલા પર બેસ, ખુરશી પર. એટલે બુદ્ધિ પછી ડિસિઝન લે. બુદ્ધિ કે ના ના, પેલા આત્માને પૂછવું પડશે. આત્માને પૂછવું પડે, કારણ કે સૌથી મોટો માલિક કોણ છે? આત્મા. અને આત્મા કે ભાઈ આ કાર્ય મત કરજે, ભાઈ અધોગતિમાં જઈશ. એટલે તમે જુઓ, અનુભવ કરજો હો, જયારે ખોટું કાર્ય કરવા જશો ને, અનુભવ કરજો, જયારે ખોટું કાર્ય કરવા જશો ને, અંદરથી એક અવાજ આવશે, ભાઈ તું આ કાર્ય કરી તો રહ્યો છે પણ ખોટું છે. ન આવે તો મને કહેજો. અંદરથી ભગવાન જ આપણને આદેશ આપે છે. કોક દારૂ, જેને જિંદગીમાં દારૂ ના પીધો હોય, ઢોકણું ખોલે ને એ સમયે એ બોટલને જોવે, અંદરથી ઈચ્છા થાય કે સારું ના પીવો તો સારું, પણ તો કે મન કે અરે જવા દે, જે થવું એ થાય. કાલનું કને જોયું છે, જીએ કે તો શાન છે અને મરે કે તો. એટલો વટ આવી જાય ને મનને, એટલે બુદ્ધિને પ્રેશર કરે ને આત્માને પ્રેશર કરે, આત્મા દબાઈ દે આત્માને. હાવ આત્મા કે તારે જે કરવું એ કરો, બીજું શું. મારું કેવું સલાહ, મારે તો સારી સલાહ હતી પણ તમારે મોનવી, એટલે પછી આત્મા દબાઈ દીધો, આત્માને બુદ્ધિ દબાઈ દીધી, બુદ્ધિને મન દબાઈ દીધું, ને મન પછી ઇન્દ્રિયોને કે ચલો ભાઈ ખુરશી બેહી જો, રિમોટ લાવો, ચલો ચાલુ કરો ફેશન ટીવી, એમ ટીવી, વી ટીવી, જે પણ હોય ચાલુ કરો અને જોવો અને આંખોને તૃપ્ત કરો. જયારે એ બધા પિક્ચર આંખોમાં ઉતરે એટલે મન કોનું બગડે? જીવાત્માનું બગડે. અને એ જ જીવાત્મા દિવસે દિવસે અધોગતિમાં આવે. આ માતા દેહુતી 20 કિલોમીટર દૂર આ પ્રશ્ન પૂછેલો છે સતયુગની અંદર, કે આ જીવને બંધનનું કારણ શું છે, કોણ કોણ બંધનમાં નાખે છે? એટલે ભગવાન કપિલ માતાને કહે છે કે આપણું મન જ છે ને આપણને અધોગતિમાં નાખે છે, બીજું કોઈ નાખતું નથી. પાપ કરવામાં તમે જો ગમે ત્યારે છે ને પાપ કરવામાં મન આગળ લઈ જશે, અને જયારે મંદિરનો દરવાજો જયારે હોય ને, મંદિરનો દરવાજો ઈ શું ડાટ્યું છે, અને ચાર પાંચ જણા ભેગા થઈને ભંડી કૂટતા હોય તો હેડો કોક મળશે માવો મસાલો, એટલે ત્યાં જઈને બેહે ને, એટલે વળી બીજા એના જેવા જ હોય, ઈ લેજે 335, પેલો કે 135 લાય, પેલો કે હું તો વિમલ ખાઉં છું લ્યા, પેલો કે હું ઉમદા ખાઉં છું, પેલો કે અમે તો આ બધું કોઈ ખાતા જ નહીં, અમે તો ડોક્ટર, અમે તો બ્રેન્ડી વાળા છીએ. તો કે તાણે હેડો તાણે આબુ હોય તો ના મળે, માઉન્ટ આબુ જવું પડશે. તો આ સ્થિતિ છે કે જેવા વ્યક્તિનો સંગ તમે કરશો ને એવા બની જશો. સાધુનો સંગ કરશો તો સાધુ બનશો, અને ગુંડાનો સંગ કરશો તો ગુંડા, લુખાનો સંગ કરે તો લુખો બને, અને ટુકડા વાળા લેવાનો સંગ કરશો કે લાવજે ટુકડો, એ ખાતો ના હોય પણ એક ટુકડો એ હામે વાળો આપે. સૌથી પહેલા તમે જુઓ, જે વ્યસન કરતા હોય ને એ ઘંટી બેઠા હોય કે લેજે શટ મારજે, એટલે શટ મારે પછી એને ખોંસી ઉધરસ આવે, પણ કેમ શટ મરાવે ખબર છે? કે રોજનો ગરાક થઈ જાય આપણે, કારણ કે રોજનો બંધોણી થઈ જાય, એટલે એ લાવશે, એટલે આપણને મેળ મફતમાં પડશે. એટલે લોકો એકબીજાને પીવડાય, લે કે એક શટ મારચી, એટલે ભાઈ મન તો નહીં હતું, એટલે કોઈ ના થાય, તું તો મળત નહીં. અને જયારે એને ટંકોરો મારે કે ભાઈ તું મળત નહીં, તો પેલો કે હું મળત છું, લાવજે આખી, એટલે આજ તો બરોબર નહીં પીવું. આ મડદ ને બાયલામાં જ બધા રહી ગયા. ખાલી એમ કે ને કે તું મડદ નહીં, તું આખી બાટલી નહીં પી કેતો, તું શું મડદ ના કહેવાય લ્યા, એટલે પેલું કોરે કોરું પી જાય. બોલો, ભલે ભલે હુઈ જો, બે દાડા માટે હુઈ જતો. એટલે આ મડદ ના ખેલ પેલો નહીં કેતા, પણ ભગવાન કે હાચી ભક્તિ મારી કરે ને એ હાચો મડદ છે. અહીંયાથી ગામમાં કોઈને કીધું હોય કે હો ગ્રોમની માળા જપ કરતા કરતા તમે કુવે જો, તો કેટલા જણા જોય? એને બે ઓપ્શન આલ્યા હોય, બે ઓપ્શન, કે હો કિલોની બોરી લઈને જો, ને કે હો ગ્રોમની માળા લઈને જો, પેલો શું કરશે? હો કિલોની બોરી ઉપાડવા તૈયાર છું પ્રભુ, પણ આ માળા તો કોક કે આ શું થઈ ગયું લેવો, અને ભક્તિ જો લાગે છે. આવડી બે ચાર વખત ભોણો આવ્યો છે, આવડી શું માળા બધન પકડાઈ દીધી છે, કે આ બધાને ફરી જ્યું છે, બધા ભગત બની જાય તો ઠગ ભગત કેટલા, ઠગ ભગત હોવા જોઈએ કે નહીં કે? આ તો બધા ભગત બની જાય તો. તો આ સ્થિતિ છે સંસારની અંદર. સૌથી મોટા મોટો મર્દ ઈ છે કે ભગવાનની ભક્તિ કરે, એનો યશ છે ને સંપૂર્ણ દુનિયામાં ફેલાય છે. આજે ધ્રુવ મહારાજ 5 વર્ષનો બાળક હતો, પણ આખી દુનિયા જાણે છે સતયુગની કથા. આજે પણ ધ્રુવનો તારો આકાશમાં ચમકે છે. બોલો, જેને 5 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી દીધા હતા. આપણે તો શું ભૂખા રહીએ, ઈ દર 3 દિવસે છે ને હાથમાં જેટલું આવે એટલા ખાલી બોર ખાતો, બસ બોર દર 3 દિવસે ખાવાના. 3 દાડા થાય એના પછી આટલા હાથમાં આવે એટલા બોર આપણે થાળ ભરીને ખાઈએ તોય ભક્તિ થતી. હવાર તો હોળું ભરીને ચા જોવે, 2 રોટલા ઠાપકાવે અને તોય માળા કરતો હોય તો સારું. રોજનું પેલું નથી કહેતા કે અધમણ ખાઈ જાય, આખા દિવસનો હિસાબ કરે તો અધમણ ખાઈ જાય, 10 કિલો ખાઈ જાય. પેલું નહીં કહેતા કે ભેંસોને ઓટ્યા, પણ તો એટલું ભજન નથી કરતો. આપણે આ ગાડી લાવી છે, કોંતી મમ્મા ગાડી લાવી બરોબર, પણ આ ગાડી લાવી બરોબર પડે. આપણે કોઈ કંપનીમાં જઈએ કે કોઈક વ્યક્તિ પાસે લેવા જઈએ તો એને એમ કહીએ છીએ ભાઈ એવી ગાડી આલો કે જે વધારે એવરેજ, ઓછી એવરેજ આલે અને વધારે પેટ્રોલ ખાય એવી ગાડી આલો. કોઈ માગે છે એવી? એટલે ભાઈ મારે એવી ગાડી જોવે છે કે જે વધારે પેટ્રોલ ખાય ને એવરેજ ઓછી આલે, એવી એવી ડીઝલ ઓછું, વધારે ડીઝલ ખાય અને એવરેજ ઓછી આલે એવી મહિન્દ્રા ગાડી જોવે છે મારે. એવું કોઈ માગે છે? લોકો શું માગે ખબર છે? કે એવરેજ વધારે અને પેટ્રોલ ને ડીઝલ ઓછું ખાય ને એવી ગાડી જોવે છે. આપણે શું માગીએ? એવી જોઈએ ને. શોરૂમમાં જઈએ મહિન્દ્રાના શોરૂમમાં કે મારે ભાઈ બાઇક જોવે છે કે કાર જોવે છે, તો આપણે સૌથી પહેલા કઈ કાર ચોઇસ કરશું? એવરેજ વાળી, કે આ ગાડી છે ને એવરેજ વધારે આલે અને ડીઝલ ને પેટ્રોલ ઓછું ખાય ને એવી ગાડી આપો. એ રીતે ભગવાન પણ એ જ જોવે કે સંસારમાં બધી ગાડીઓ તો બનાવી છે, એવરેજ છે ને એવરેજ ઓછી હાલે અને પેટ્રોલ વધારે ખાય. ખાવા અધમણ જોવે પણ એટલું ભજન થતું નથી. તો ધ્રુવ મહારાજ દર 3 દિવસે ખાલી આટલું હાથમાં હમાય એટલા બોર ખાતા. અને બીજો મહિનો આવ્યો, બીજો મહિનો એટલે દર 6 દિવસે માત્ર સૂકા પાંદડા ખાવાના, ઝાડ પરથી પડી જાય લેબડાના પત્તા, 6 દાડા થોય એટલે ખોબામાં આવે એટલા પાંદડા ખાતા. આ 4થા સ્કંદમાં કથા આવે છે એની. અને 3જો મહિનો થયો એટલે દર 9 દિવસે એટલે બોર ને પાંદડા ખાવાનું બંધ. 9 દિવસ પછી છે ને ખાલી ખોબામાં પાણી આવે ને એટલું પાણી પીતા ધ્રુવ મહારાજ. આપણાથી થાય એવી ભક્તિ? કોઈની તાકાત નથી. એ તો મર્દ 5 વર્ષનો બાળક, બોલો, ઉત્તાનપાદનો પુત્ર. 4થો મહિનો આવ્યો એટલે દર 12 દિવસે 12 દાડા આવે ને એટલે 12 દાડા થાય એટલે 1 શ્વાસ લે અને 12 દિવસ સુધી શ્વાસને રોકી રાખે. આપણે 12 સેકન્ડે ના રાખા, 13મી સેકન્ડે સીતપુર લઈ જવા પડે, 13મી સેકન્ડે સીતપુર ભાદરા, કારણ કે આખું જીવન શ્વાસ ઉપર ટકી રહ્યું છે. 12 દિવસ સુધી 1 શ્વાસ ટકાવી રાખ્યો. ફળ ખાવાનું છોડી દીધું, પાંદડા ખાવાના છોડી દીધા, પાણી પીવાનું એ છોડી દીધું, ખાલી હવા 12 દિવસ સુધી, એમાંય 12 દાડા સુધી 1 જ શ્વાસ લેવાનો. અને 5મા મહિનામાં તો ધ્રુવ મહારાજે શ્વાસને બંધ કરી દીધા લેવાના કમ્પ્લીટ. અને આખા 14 ભુવનની અંદર બધા જીવોના શ્વાસ રૂંધાવા માંડ્યા બધાના. અને 33 કરોડ દેવતા વિચાર કરે છે કે શું થયું, ભૂકંપ આવ્યો કે શું થયું. ત્યારે બધા બ્રહ્માજીથી લઈને બધા લોકો ભગવાનની પાસે ગયા, વિષ્ણુ પાસે વૈકુંઠમાં, અને કીધું કે પ્રભુ આ બધું શું છે? એ કે તમે બધા પોતપોતાને ઘરે જાઓ, આ તો મારો ભક્ત ધ્રુવ મહારાજ જે છે ને એ વૃંદાવનમાં 1 પગ ઉપર ઉભો ઉભો તપસ્યા કરી રહ્યો છે, 5 વર્ષનો છે, તમે બધા જતા રહો, હવે હું એને દર્શન આપીશ ત્યારે એ મારી ભક્તિથી તૃપ્ત થઈ જશે. અને ભગવાન વૃંદાવનમાં ગયા, યુપીમાં મથુરામાં, અને મધુવનમાં એક પગ ઉપર ઉભો ઉભો છ મહિના સુધી તપસ્યા કરી અને છ મહિનામાં ભગવાન પ્રાપ્ત ખીજામાં ભગવાન મળી ગયા. અને ભગવાને કીધું, માંગ ધ્રુવ મહારાજ. ધ્રુવ તારે શું જોવે છે? ધ્રુવ મહારાજ કે છે, હું તો એક કાચનો ટુકડો શોધવા માટે આવ્યો હતો આ જંગલની અંદર, પણ મને તો અનમોલ રત્ન મળી ગયો છે. એટલે તમારા દર્શન થઈ ગયા, હવે મારે બીજું કઈ નથી જોતું પ્રભુ. પણ ભગવાન કે છે કે ધ્રુવ, મારે તમે કઈક દેવું છે, ને કે કળિયુગના જીવો કોઈ મારી ભક્તિ નહીં કરે. ભગવાન પછી ભગવાને કીધું કે હે ધ્રુવ, કળિયુગના લોકો કહે કે આ ધ્રુવ મહારાજને ખાલી લોલીપોપ ચોકલેટ આપી દીધી અને ઘેર મોકલી દીધો રૂપિયાની. એવું મારે કરવું નથી, હું તને છે ને ધ્રુવનો લોક આપીશ, જે વૈકુંઠ જેવો જ છે. જેટલું સુખ વૈકુંઠમાં છે એટલું સુખ ધ્રુવ લોકના તારામાં છે. અને બહુ મોટો છે આ, જેટલું 14 લોકનું ભુવન છે ને એટલો મોટો ધ્રુવ લોકનો તારો છે. પણ બહુ આઘો છે એ, ભલે આપણને દૂરથી આટલો લાગે છે, પણ આ 14 લોક જેટલા છે ને એટલો મોટો ધ્રુવનો લોક છે. બોલો, ભગવાને ગિફ્ટમાં આપી દીધો. 6 મહિના નોકરી કરી, ખાલી 6 મહિના નોકરી કરી ને આપણે વી વર્ક કરી તો હજી કોઈ ભાડ્યું પોતાનું ઘરે નથી. રોજની 8 કલાક નોકરી કરી, શું મળ્યું? અમુક ના દેવું, દેવાના ડાટ. તો આ દશા છે. એટલે ભગવાનની શરણ લ્યો. 24 કલાક માંથી 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, જે બી તમને સમય મળે છે એ ભગવાનની માટે કાઢો, ભગવાનની સેવા કરો. અને એ જ ભગવાન અંત સમય લેવા આવશે. ઘર વાળા તો શું ખાલી ઉભા રહેશે, ખાટલો હોય ને એ ખાટલામાં આપણને હુવડાવશે, અહીંયા બાર જે હોય જેની દશા આવશે એને ખાટલામાં હુવડાવશે. અને બધા લોકો જીપમાં ને બાઇકમાં ને ઇકોમાં બધા આવશે, ઇકો ગાડી લઈને. શું થયું કાકાને? ભાઈ હવે ચમચી ચમચી પાણી પીવી છે, ભાઈ હવે ભરભું લઈ લીધો. બધા લોકો આવે પછી સોજીનો શીરો ખોય, દાળ ભાત ખોય, બટાકાનું શાક ખોય, ખાઈને પછી 20-50 રૂપિયા આલીને વાટી. એટલે હોમેદી પાછી આપણે બધી પેન્ટ પીસ આલવો પડે, અને ના હાલો તો દુઃખ. તો આ દશા છે. બધા આવે પણ એ શું કરશે મને કયો? બધા આવીને શું કરવાના છે? આપણે કે ફલોણો મારે લોકાઈમાં ના આવ્યો, પણ નહીં આવ્યો તો કોઈ મરી ગયો પાછો આવવાનો છે? ફલોણો મારે સમાચાર ના આવ્યો લેવા દવાખાને, બધાને ઓમ ના. પણ આપણને મનમાં એવો ઓમનો નથી થતો કે હું ભગવાનની ભક્તિ નથી કરતો, તો ભગવાનને કેટલો ઓમનો થતો હોય છે? આજ સુધી કોઈ દાડે કોઈને મનમાં આવ્યું બોલો કે હું ભગવાન થી આટલી ઈર્ષા કરું, ભગવાન જ એટલો ઓમનો આવ્યો હોય છે? અમારે અમારા ભાઈ હોય કે બેન હોય કે ભત્રીજી હોય, એના સમાચાર લેવા નહીં જતા, કુવાસીને કેટલો ઓમનો આવ્યો હોય એક દાખલો, તો પછી ભગવાનને કેટલો ઓમનો આવ્યો છે? તો જુઓ, કરોડો જન્મોથી આપણે અલગ છીએ. એટલે એમ મત કરો, સજ્જન બનો, સાધુ બનો, સારા વ્યક્તિ બનો, અને સારા વ્યક્તિ બની અને હંમેશાની માટે ભગવાનની પાસે પહોંચી જાઓ. આ મુક્ત સંગમ પરમ વ્રજેત, એક જ વસ્તુ છે કે મુક્ત થાઓ બસ. હરે કૃષ્ણ.